શ્રી ગણેશને નમું છું, શ્રી અનાદિ હંસને નમું છું, તમે પરિપૂર્ણ જગદીશ સદ્ગુરુ પરમહંસ છો, બે પાંખ વગર તમે શુદ્ધ સત્વગુણથી શોભો છો, હંસ શુભ્ર વર્ણના હોય છે, તમને કોઈ વર્ણ નથી છતાં તમે શોભો છો, સુવર્ણ કમર વિકસતા હંસ ત્યાં ક્રીડા કરે છે, તમે ભક્તના પ્રેમરૂપ કમરમાં ક્રીડા કરો છો, માનસ સરોવરમાં હંસ વસે છે, તમે મનથી પર રહો છો, હંસ આકાશમાં ઉડે છે, તમે ચિદા આકાશમાં ઉડો છો, તમે વિવેકરૂપ ચાંચથી સાર અસારને સ્વાભાવિક જુદા કરી શુદ્ધ સાર સેવો છો, મુક્તરૂપ મોતી તમારો ચારો છે, તે મોતી વૈરાગ્યરૂપ છીપમાં ચૈતન્ય સાગરમાં પાકે છે, પૃથ્વીને સ્પર્શ ન કરતા કંઈ પણ આલંબન વગર હંસ ગતિથી તમે ગમન કરો છો, તમારી અભિન્ન સ્વભાવ શક્તિથી ચિન્ન માત્ર વાગીશ્વરી દેવીના તમે વાહન થાઓ છો, તમારા ચાલવાથી સરસ્વતી ચાલે છે, તમારા બોલવાથી વેદ બોલે છે, તમે પ્રાણને ચલાવો છો, વાગદેવીનું વાચારપણો તમે છો, વીણાનો મધુર સ્વર નીકળે છે પણ તેને વગાડનાર તેનાથી ભિન્ન છે, તમે જ વાચ્ય વચન અને વક્તા છો, તમે જ તમારા હંસ અવતારની કથા કહેવડાવો છો, મહાકવિને બોલાવવા તમે વાગેશ્વરીને પ્રેરણા કરો છો, તમે સર્વે ભૂતમાં સમાન છો, હંસ સ્વરૂપ જનાર્દન છો, તમારા ચરણને વંદન કરવાથી જન્મ મરણ ભાગે છે, ભાગતા ભાગતા બ્રહ્મ પાસે જન્મ મરણ સંતાય છે, જે બ્રહ્મચક્રમાં પડે છે તે જન્મ મરણથી છૂટતો નથી, રહેઠની મારમાં એક ઘડો ભરાય છે અને ઠલવાય છે તેમ તે જન્મ મરણ ભોગવે છે, જન્મ મરણમાંથી છૂટવા તમારું સોહ હંસનું સ્મરણ કરવું, તમે પરમાત્મા પૂર્ણ બ્રહ્માને પરમહંસ છો, શ્રી ભગવાન કહે છે સત્વ રજ અને તમ એ માયાના ગુણ છે અને પ્રકૃતિને તે ગુણ જ બળ આપે છે, આત્માને ગુણ સાથે કંઈ સંગતિ નથી, ગુણોથી જ ગુણોનો નાશ કરીને સદવિદ્યા મેળવવી, સત્વગુણ વૃદ્ધિ પામી રજોગુણને તમોગુણ નિશેષ જાય ત્યારે સદવિદ્યા સાધ્ય થાય છે, પછી સત્વગુણની વૃદ્ધિ આત્મજ્ઞાનથી જ અટકે છે, સર્પને ઉતરવાનું વિષ અમસ્તું ખવાય તો તે ખાનારને મારે છે, તેમ સત્વગુણ પણ બાંધે છે, હું અલિપ્ત છું, હું જ્ઞાતા છું, હું મા સુખી છું, એ સત્વગુણની વૃત્તિ ન રહે ત્યારે પૂર્ણ સમાધાન થાય છે, તમોગુણ વધે છે ત્યારે જ્ઞાન અને ધ્યાન ગમતા નથી, તેમજ ત્યાગ તથા ભોગ ગમતા નથી, માત્ર કલેશ અને નિંદ્રા જ ગમે છે, રજોગુણ વધતા સદા વિષયનું ધ્યાન રહે છે અને ધનનો અત્યંત લોભ થાય છે, તેથી ક્રોધ પણ વધે છે, સત્વગુણ વધતા ભગવત ચિંતનમાં ચિત્ત રહે છે અને કામ ક્રોધ તથા લોભ ઉઠતા નથી, સાત્વિક પદાર્થના સેવનથી સત્વગુણ વધે છે, નિર્વાસનિક શુદ્ધ અંતઃકરણ થઈ ધર્મનિષ્ઠાને સ્વધર્મ આચરણ વધે ત્યારે સત્વગુણની વૃદ્ધિ થાય, મારી સત્વાકાર મૂર્તિના મૂર્તિમાં ભક્તનો વિકાસ થાય છે, સત્વગુણ વધે ત્યારે ગુરુ ભજનમાં અને મારી સાત્વિક મૂર્તિની ઉપાસના કરવામાં પ્રીતિ થાય છે તથા કાયા વાચા અને મનથી સર્વે મને સહજ અર્પણ થાય છે, મારા વિના બીજા કોઈની કલ્પનાએ તેના મનમાં આવતી નથી, ગુરુ તથા ભગવંતને અભિન્ન જાણવા તે પૂર્ણ સાત્વિકતા છે, વૃદ્ધિ પામેલા સત્વની એ નિશાની છે, તે જ પૂર્ણ સાત્વિક ધર્મ છે, અધર્મનું મૂળ રજ અને તમ છે, સત્વગુણ વધવાથી તે મૂળ સહજ છેદાય છે અને પછી મુમુક્ષુના ચિત્તમાં પુરુષોત્તમ પ્રગટે છે, ગુણ વધવા ઘટવામાં 10 કારણ છે, શાસ્ત્ર પાણી
દેશ, કાર, કર્મ, જન્મ, ધ્યાન, મંત્ર, પ્રજા અને સંસ્કાર સત્વગુણ વધવા માટે ઉપનિષદ જેવા શાસ્ત્રનું શ્રવણ તથા મનન કરવું આવશ્યક છે. પવિત્ર તીર્થનું સેવન અને સાધુ સંગતિ પણ તેમાં કારણભૂત છે. સત્સંગ મુખ્ય કારણ છે. જે કારે અંતઃકરણ ઉદ્વેગ રહિત અને ભાગવત પ્રેમયુક્ત હોય અને હરિકીર્તન થતું હોય કે કથાનું શ્રવણ અને મહાપૂજા થતી હોય તે કાર ખાસ કરી બ્રહ્મ મુહૂર્ત નિષ્કામ કર્મ ગુરુ પાસેથી દીક્ષા ગ્રહણ અને એકાંત દેશ એ સર્વે સત્વગુણને વધારે છે. બાળકને 5 પિતા છે. જન્મ આપનાર, ઉપનયન આપનાર, અન્નદાતા, ભયમાંથી છોડાવનાર અને ભવબંધન છેદનાર. તેમાં જન્મ મરણથી છોડાવનાર સદગુરુ ભાગ્ય સિવાય પ્રાપ્ત થતા નથી. દીક્ષા એટલે ચારે મુક્તિ પ્રાપ્ત કરાવે એવી યુક્તિ અને અવિદ્યાનો નાશ કરતા શીખવું તે સત્વગુણની ઉપાધિયુક્ત ચૈતન્ય ધન શ્રી વિષ્ણુ અથવા કૈલાસ વિલાસી દૂધ અથવા કપૂર જેવા ગૌર શંકરનું ધ્યાન સાત્વિક ગુણની વૃદ્ધિ કરનાર છે. મંત્રમાં સર્વમંત્રની જનની જે ગાયત્રી મંત્રનો જપ અને અખંડ હરિના ચિંતનરૂપ સંસ્કાર એમ 10 કારણથી સત્વગુણની વૃદ્ધિ થાય છે. આ ગાયત્રીને લીધે બ્રાહ્મણપણાનો અધિકાર પ્રાપ્ત થાય છે. બધા મંત્રનો રાજા જેવો આ મંત્ર બ્રાહ્મણોને ભાગે આવ્યો છે. હું કૃષ્ણ પણ તેના જ ભયથી દ્વિજોની પૂજા કરું છું. તેની જે ઉપેક્ષા કરે છે તેઓ દરિદ્રી થાય છે. શ્રી કૃષ્ણએ સત્વશુદ્ધિનો જે પ્રકાર કહ્યો તે આત્મશુદ્ધિનું મહાસાધન છે. તેનું સાધકોએ સેવન કરવું જોઈએ. હવે જેનાથી તમોગુણ વધે છે તે તમોગુણની વૃદ્ધિનું લક્ષણ હું તને કેવળ તેનો ત્યાગ કરવા માટે જ કહું છું. જારણ મારણ આદિ વિદ્યા પાખંડી શાસ્ત્ર છે. તેનો માર્ગ વેદની વિરુદ્ધ છે. મદપાન કરનારની સંગતિ, બજાર અથવા પાર્કે ઘેર બેસવું, મધ્યરાત્ર મોહન મારણ વશીકરણ વગેરે કર્મ તથા પ્રેતભૂતનો આરાધન, શત્રુને મારવાનું ધ્યાન ને અત્યંત ધન ગૃહાશક્તિરૂપ સંસ્કારથી તમોગુણ વૃદ્ધિ પામે છે. હવે આગળથી બચકું ભરનાર અને પાછળથી લાત મારનાર ઘોડા જેવા રજોગુણ વૃદ્ધિ કરનારા કારણો પણ છે. એ દેખાવમાં સુંદર, કંઈ કરતાં આગળ ન ચાલતા પાછી પાની કરનાર અને અંગ ચોરનાર ઘોડાના જેવો રજોગુણ છે. રજોગુણથી દ્રવ્ય અને દારામાં લોભ થવાથી કદી પણ ત્યાગ સિદ્ધ થઈ શકતો નથી અને તે ધર્મ કરે છે તે પણ દંભથી કરે છે. અનેક કામનાથી સંસારની તે વૃદ્ધિ કરે છે. મારા સાત્વિક ભજનથી અને તામસિક વિરોધ ધ્યાનથી કરે છે પણ રજોગુણીને જન્મ મરણ છૂટતા નથી. પ્રવૃત્તિ શાસ્ત્ર એલચી વારો વગેરેથી સુવાસિત કરેલું સીતર જર રાજ્ય કાર્યમાં તથા વ્યવહારમાં અતિ ચતુરાઈ ભરેલી લોકપ્રિય પ્રવૃત્તિરૂપ કર્મ કરનારની સંગતિ ઘરમાં ઘડી પણ ન ગમવાથી બુદ્ધિબળ વગેરેમાં રમી કાર નિર્મગ્ન કરવો તે સકામ કર્મ કામાશક્તિરૂપ દીક્ષા અને સદાશ્રીનું ધ્યાન સન્માનરૂપ મંત્ર અને શરીરના ભોગ વિલાસરૂપ સંસ્કાર આ બધા રજોગુણી ગુણની વૃદ્ધિના કારણ છે. સાત્વિક વિવેકથી ત્યાગ ધારણ કરે છે. તામસી ના છૂટકે ત્યાગ ધરે છે અને રાજસીને લોભ કોઈ કારે છૂટતો નથી. જેની વિવેક વૃદ્ધ, જ્ઞાન વૃદ્ધ અને આચાર વૃદ્ધ આદરથી સ્તુતિ કરે છે તે ખરા સાત્વિક છે. જ્ઞાની જેની નિંદા કરનાર છે તે તામસ ગુણવાળા પદાર્થ, અને જેની નિંદા કે સ્તુતિ કરતા નથી પણ જ્ઞાની જેની ઉપેક્ષા કરે છે તે રાજસિક ગુણવાળા પદાર્થ છે. તેની બધા વિલક્ષણ હોય, તેની બાધા વિલક્ષણ હોય છે. જેવું વિષયુક્ત રાંધેલું પકવાન ઉપરથી મીઠું છે પણ અંદરથી મૃત્યુ જ મૂર્તિમંત છે, તેવો રજસગુણ રજસગુણ છે. તેનો બંધન અતકર્ય છે. તેમને ઉપદેશ કરતા વેદ પણ થાક્યા અને બ્રાહ્મણ પણ પાછળ પડ્યા. આ જ કારણથી વિચારીને લોકોએ ઉપેક્ષા કરી તેમને છોડી દીધા. ઉપેક્ષાનું આ કારણ મેં તને કહ્યું, તેથી સાધકે સાત્વિક સેવન અવશ્ય કરવું, અને સાત્વિક સેવનના ગુણ હવે હું તને સવિસ્તાર કહું છું. સાત્વિક દ્રવ્યને સેવવાથી ધર્મ ઉપજે છે, મારી ભક્તિમાં ઉલ્લાસ આવે છે અને મારી પ્રસન્નતાને પ્રાપ્તિ થઈ સહજ જ્ઞાન પ્રગટ થાય છે. સત્વગુણરૂપ શુદ્ધિ સિવાય ગુરુના તત્વમસી આદિ વાક્યનું શ્રવણ બજારના ગાયન જેવું થાય છે અને સ્વરૂપનું જ્ઞાન કરાવતું નથી. જેમ વહેતા પાણીમાં લખેલા અક્ષર ઉકલતા નથી ને અંધ બાળક માતાનું દૂધ પીવે છે પણ માતાના દર્શન પામતો નથી, તેમ સાત્વિક અંતઃકરણ થયા સિવાય જ્ઞાન થતું નથી. હરિકથાના શ્રવણથી સત્વગુણ પ્રગટે છે ત્યારે ધર્મના પંથે જતા ભક્તિ સોબત કરે છે અને કામ ક્રોધ તથા વિકલ્પરૂપ ચોર લૂંટતા નથી. અર્થ અને સ્વાર્થમાં લોભ રાખી ભક્તિ કરનારને કામ તથા ક્રોધ ઘાતક નીવડે છે. મહાભાગ્ય વિના મારી ભક્તિ કોઈને પ્રાપ્ત થતી નથી, કેવળ ભજનથી મારી પૂર્ણ પ્રાપ્તિ થાય છે. બધા પ્રાણીઓ પર ભગવદ્ ભાવ રાખવો એનું જ નામ મુખ્ય ભક્તિ છે. દેવયોગે વાયુના જોરથી વાંસનું પરસ્પર ઘર્ષણ થવાથી અગ્નિ પ્રગટે છે. જે વનને બારે છે, જે વાંસમાંથી તે પ્રગટ થયો હોય છે તેને પણ તે બારી રાખોડી કરી મૂકે છે. તેમ વૈરાગ્ય તથા અભ્યાસરૂપ વાયુના બળથી ત્રિગુણ ઘર્ષણ થાય છે એટલે જ્ઞાન અગ્નિ પ્રગટ થઈ અવિદ્યારૂપ વનને બારે છે અને હરિકૃપાથી વૃત્તિરૂપે પ્રજ્વલિત થઈ જે ગુણમાંથી તે પ્રગટ્યો તે ગુણને પણ બારે છે. આશા તથા તૃષ્ણાના સમુદાયને, કામ તથા લોભરૂપ શિયાળને, ક્રોધરૂપ વાઘને, મદરૂપ હાથીને, સ્નેહરૂપ કાંટાને, અસત્યરૂપ બોરના કાંટાને, મોહરૂપ અજગરને અને અહંકારરૂપ ડુક્કરને પણ બારે છે. અગ્નિની કૃતિ નવલ છે. જેમ તે પોતાને બારી પોતાના સ્વરૂપમાં ઉપરામ પામે છે તેમ જ્ઞાન અગ્નિ સર્વને બારી પોતે પણ સર્વને બારે છે અને છેવટે પોતાના સ્વરૂપમાં ઉપરામ પામે છે. અગ્નિની કરણી આવી વિલક્ષણ છે. ઉદ્ધવ કહે છે, વિષયની આશક્તિ ગહન છે, વિષયને સર્વત્ર દીન થવું પડે છે અને પગલે પગલે તેને સંકટ પડે છે એમ સર્વ કોઈ જાણે છે, છતાં શ્વાન બોકડાને ખરની માફક નિર્લજ્જ થઈ લોકો પોતાનું હિત છોડી વિષયમાં ડૂબ્યા રહે છે. વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થવા છતાં કે મૃત્યુ નજીક આવ્યા છતાં તેમનાથી વિષય છોડાતા નથી. શ્વાન વગેરે પ્રાણીઓ વિષય માટે ઋતુકારે ઈચ્છા કરે છે પણ પુરુષ સર્વદા વિષય પાછળ વલખા મારે છે અને સ્ત્રીની સ્થિતિનો વિચાર પણ રાખતો નથી. તેનું કારણ શું? શ્રી ભગવાન કહે છે, મોહ અવિવેક અને દેહાત્મવાદના અભિમાનને લીધે રજોગુણ ઉભરાઈ જાય છે. જેમ મદિરા પાનથી ઉન્મત્ત થયેલા પોતાનું હિત ભૂલી જઈ અન્યોનો ઘાત કરવા દોડે છે તેમ પોતાનો શુદ્ધ બુદ્ધિજ્ઞાન સ્વરૂપ કે નિત્ય મુક્ત સ્વરૂપ ભૂલી જઈ રજોગુણથી લોભાઈ કામાસક્ત થાય છે. એકવાર અભિમાન રજોગુણમાં મળ્યું કે દુઃખરૂપી રજોગુણ ભયંકર રીતે વધે છે અને તેથી મન વિકારવશ થાય છે. રજોગુણીનું મન સંકલ્પ તથા વિકલ્પથી ભરેલું હોવાથી એકાંતમાં ધ્યાન ધરવા બેસે છે ત્યારે પણ સ્ત્રી જ તેની આગળ આવી ઊભી રહે છે ને તેનું ચિંતન થયા કરે છે. રજોગુણથી કામાશક્તિ ઉત્પન્ન થાય છે. કામ વિના તેને બીજું કાંઈ સૂઝતું નથી. દુષ્ટ વાસના દઢ થવાથી બુદ્ધિ દુષ્ટ થાય છે. જગતમાં વનમાં કે નિર્જન સ્થાનમાં જાગૃત તેમજ સ્વપ્નમાં પણ તેનું ચિત્ત સ્ત્રીમાં જ આસક્ત હોય છે. તેથી તે ધન ધાન્ય તથા પુત્ર સુખની ઈચ્છા આલોક તેમજ પરલોકમાં પણ કરે છે. આમ રજોગુણથી પ્રબળ થયેલો કામ અવલૌકિક છે જેને આત્મા અનાત્માનો વિવેક નથી. તે કામના દાસ જેવો થઈ કામ નચાવે તેમ નાચે છે. તેને સકામ કર્મમાં હંમેશા પ્રવૃત્ત થવું પડે છે અને ઉત્તરોત્તર વધુને વધુ દુઃખ ભોગવવાનું રહે છે. તેનાથી જીતેન્દ્રિય થવાતું નથી. રજોગુણે લોકોને વિષયાંત કર્યા છે. તેથી તેમનામાં મહામોહ સંચાર કરે છે અને તેમના ચિત્તમાં ભ્રમનો તોફાની પવન ફૂંકાય છે. અનાદિ પ્રવાહ રૂપે વિષય બુદ્ધિ અંતઃકરણમાં દઢ થઈ છે તેથી તેને વશ કરવી કઠણ છે. છતાં વિવેક છે ત્યાં વિષય બુદ્ધિ ઉપજતી નથી. કદી વિક્ષેપ થાય છે તો વિવેકના અભ્યાસના બળથી તે ટાળી શકાય છે. રજોગુણને તમોગુણરૂપ વિક્ષેપ થતાં તે દૂર કરવા આરસ છોડી વિદ્વાન સાધકે ભોગમાં દોષ દ્રષ્ટિ દઢ કરવી અને મનને સ્વાધીન કરવું. વિચાર કરતા સ્ત્રી નરકનું સાધન જ છે અને મન અતિ ચંચલ છે. તેથી સ્ત્રી વિશે મનને સાવધાન રાખવું સાધક માટે પણ આ કામ તદ્દન સહેલું તો નથી જ. તો પણ હે ઉદ્ધવ, એનાથી મનને સ્વાધીન રાખી શકાય એવું મનોનિગ્રહનું સાધન હું તને કહું છું. આરસ અને નિંદ્રા છોડી સાધકે મારામાં વૃત્તિ રાખવાનો ધીમે ધીમે અભ્યાસ કરવો. પ્રથમ આસન સ્થિર કરવું અને પ્રાણાયામને સમ રાખતા શીખવું. વિષય મનને આધીન છે અને મન પ્રાણવાયુને આધીન છે. પ્રાણ સ્થિર કરવાથી મન સ્થિર થાય છે અથવા હરિચિંતનમાં એકાગ્ર મન રાખવાથી પ્રાણ પણ જીતાય છે. એ જ વાયુ ઉપરનો પૂર્ણ વિજય છે. એનાથી સહજ યોગ સાધન થાય છે. તે વખતે ચિત્ત વિષયોને છોડે છે અને વિષય ચિત્તને છોડે છે. આ રીતે અભ્યાસના યોગથી સકામ પુરુષનો કામ સંબંધ છૂટી જાય છે. આવી રીતે અભ્યાસ કરી મારા શિષ્ય સંકાદિ મન વશ કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શક્યા. વિષય અને ચિત્તની ભેટ થવા ન દેવી અને જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં પરમાત્માને જોવા, એ અભ્યાસથી મન વશ થઈ આત્મપ્રાપ્તિ સિદ્ધ થાય છે. આ ઉપદેશ કરનાર હું પોતે શ્રી રંગ જ છું. આ સાંભળી ઉદ્ધવ વિચાર કરવા લાગ્યો કે હું કૃષ્ણથી જુદો નથી. આમ હોવા છતાં તેણે સનકાદિને ઉપદેશ કેવી રીતે કર્યો? બ્રહ્માનિષ્ઠ સનકાદિક તો ઘણા પ્રાચીનકાળમાં થઈ ગયા અને શ્રીકૃષ્ણ તો અર્વાચીન દેવકીનો પુત્ર. આમ હોવા છતાં તેનું ગુરુપણું કેમ સંભવે? આવા વિચારે ઉદ્ધવ પ્રશ્ન કરે છે. ઉદ્ધવ કહે છે, કયા કારે અને કઈ રીતે સનકાદિને ઉપદેશ કર્યો તે કૃપા કરીને કહો. આ રૂપે જ તેમને ઉપદેશ કર્યો કે બીજા રૂપે? કયો યોગ કહ્યો? તેમણે સા પ્રશ્નો કર્યા? આ બધું કૃપા કરીને કહો. ઉદ્ધવનો આ પ્રશ્ન સાંભળી શ્રીકૃષ્ણે તેને હંસની કથા કહી સંભળાવી. શ્રીકૃષ્ણ ભગવાન કહે છે, બ્રહ્માના માનસ પુત્ર સનતકુમારે સત્યલોકમાં પોતાના પિતાને અતિ સૂક્ષ્મ યોગ માર્ગને સ્વરૂપ સ્થિતિ કેમ સિદ્ધ થાય તે પૂછ્યું હતું. અને સંકાદિ કહે છે, વિષયમાં આસક્ત હોવાથી ચિત્ત તેમાં ગૂંથાયેલું રહે છે અને વાસના રૂપે વિષયમાં ચિત્ત દૃઢ થઈ રહે છે. ઋતુ ન હોય છતાં કેરી તો હંમેશા મીઠી જ લાગે, અથવા પરણેલી સ્ત્રી મહિયર જાય પણ ચિત્ત સંસારમાં જ રહે તેમ વિષય ચિત્તમાં દૃઢ જડાય છે. ચિત્ત દૃઢ જડાય છે તેથી મોક્ષથી ચિત્તને વિષયનો અન્ય ત્યાગ કેવી રીતે સિદ્ધ કરી શકાય? શ્રી ભગવાન કહે છે, સર્વદેવમાં અગ્ર પૂજાના અધિકારી અને શ્રેષ્ઠ દેવને નામે જેનો મહિમા છે તે બ્રહ્માને પોતાના વિદ્વાન પુત્રના પ્રશ્નનો ઉત્તર આપવો કઠણ જણાયો, તેથી બ્રહ્મા મારું ધ્યાન કરવા લાગ્યા. બ્રહ્મા ત્રણ લોકમાં અદ્રષ્ટના દ્રષ્ટા છે, છતાં સૃષ્ટિના સર્જવાના વિધિરૂપ કર્મથી તેમની બુદ્ધિ જડ થઈ, પુત્રના પ્રશ્નનો ઉત્તર આપી શક્યા નહીં, તેથી તે મારું ચિંતન કરવા લાગ્યા. તેમનું અજ્ઞાન દૂર કરવા હું સત્યલોકમાં શ્વેત વર્ણ અને સ્વયં પ્રકાશ હંસનું રૂપ ધારણ કરી ઓચિંતો આવ્યો અને સત્યલોકમાં હંસ રૂપે અકસ્માત આવેલો જોઈ બધાને આશ્ચર્ય થયું. બ્રહ્માને સર્વદેવ મને હંસ રૂપે આવતો જોઈ ઊભા થઈ સામા આવ્યા અને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. બ્રહ્મલોકમાં વેદ તથા પુણ્ય બંને સાક્ષાત રહે છે. સત્યલોકમાં સત્ય તપ ઇત્યાદિ મૂર્તિમંત હોય છે. તેમના દેખતા બ્રહ્મા મને કંઈ પૂછી શક્યા નહીં, તેથી સંકાદિને આદર કર્યા. તેમણે મને પ્રશ્ન કર્યો, આપ કોણ છો, ક્યાંથી આવ્યા છો? સંકાદિ ચતુર જિજ્ઞાસુ હતા. તેમણે બ્રહ્માને જે પ્રશ્ન પૂછ્યો હતો તેનું તત્વ જાણવા મને આપ કોણ છો એમ પ્રશ્ન કર્યો. સ્થૂળ સૂક્ષ્મ અને કારણ દેહથી ભિન્ન ચૈતન્ય વસ્તુનું સ્વરૂપ સમજાવી મેં તેમના પ્રશ્નનો ઉત્તર આપ્યો અને નિત્ય અનિત્ય વિવેકનું નિરૂપણ કર્યું. શ્રીકૃષ્ણ જેવા વક્તા અને તેમાં વરી હંસ ગીતાની કથા સંતાદિકને જે પ્રાપ્તિ થઈ હતી તે શ્રીહરિ ઉદ્ધવના હાથમાં આપવા લાગ્યા, એ ઉદ્ધવનું મહાભાગ્ય કહેવાય. હંસ કહે છે, એક પરમાત્મા જ સર્વત્ર હોવાથી હું તો પણ રહેતું નથી, તમે કોણ? એ પ્રશ્ન કેવળ શાબ્દિક બળબડ છે. એ પ્રશ્ન પૂછનારનો અને તેના ઉત્તર આપનારનો આશય એક જ હોવાથી તથા નામરૂપ વર્ણ વ્યક્તિ વગેરે કંઈ પણ સત્ય ન હોવાથી પ્રશ્ન મિથ્યા છે. ચારે પુરુષાર્થ કરનાર તરીકે બ્રાહ્મણોની પ્રસિદ્ધિ છે, તેથી જ્ઞાન વિશે તારે આવો પ્રશ્ન કરવો યોગ્ય નથી. જ્યાં અનેકત્વ હોય ત્યાં જ તું કોણ એવો પ્રશ્ન પૂછી શકાય. અહીં આત્માને ઠેકાણે પ્રશ્ન ઘટતો નથી, તેમ દેહને ઠેકાણે પણ પ્રશ્ન ઘટતો નથી. બ્રહ્માના દેહથી તે કીડીના દેહ સુધી જેટલા દેહ છે તે સર્વે પંચભૂતના બનેલા છે, તેથી સમાન છે. ભિન્નતા હોય તો પ્રશ્ન ઘટે. કુંડર મુકુટ મારા વગેરે સુવર્ણના અલંકાર સુવર્ણ સિવાય કંઈ નથી, તેમજ માટીના ઘડા કોળિયા તાવડી વગેરે માટી જ છે. તેવી જ રીતે સર્વદેહ પંચભૂત જ છે, તેથી હું તું પણ રૂપ ભેદ રહેતો નથી. અને તમારો પ્રશ્ન કેવળ બોલવા પૂરતો અને અર્થ વગરનો છે. તમે કશો પણ પરમાર્થ તેમાં કશો પણ પરમાર્થ દેખાતો નથી. પોતે પોતાને કોણ છે એમ કોણ પૂછે છે? અતિશય ભ્રાંતિમાં પડેલો માણસ જ આવો પ્રશ્ન પૂછે છે. દોરડીમાં સર્પપણું હોતું નથી, પણ તે સર્પ જેવી ભાસે છે, તે સર્પને જો દોરડી તું કોણ એવો પ્રશ્ન પૂછે તો તેનું પૂછવું મિથ્યા જ ઠરે. તલભાર જગ્યા પણ મારા સિવાય ક્યાંય ખાલી નથી, તેથી વ્યાપ્ય અને વ્યાપકનું સહજ ઐક્ય છે. જે મનના સંકલ્પથી ગ્રહણ થાય છે તેને શબ્દ જ્ઞાની જુદે જુદે પ્રકારે કહેશે. મન મારા સ્વરૂપની બીજા પ્રકારે પ્રતીતિ છે. મારા સ્વરૂપમાં મિથ્યા આભાસ છે. વિવર્ત જ ઐક્યનું લક્ષણ છે. મન લક્ષમાં આવી શકતું નથી. પરબ્રહ્મા પણ અલક્ષ્ય છે. મનને પરબ્રહ્મા છિદ્રરૂપે સમાન છે. છીપ અંધારામાં રૂપા જેવી દેખાય છે, પણ જેમ મિથ્યા આભાસ છે તેમ સ્વરૂપમાં મન છે. શબ્દનો મહિમા જોતા દરેક શબ્દમાં જ્ઞાન ભરેલું છે. છતાં તાત્વિક દ્રષ્ટિએ જોતા વાચા, વક્તા અને વચન હું જ છું, એવી રીતે સર્વે ઇન્દ્રિયની પ્રવૃત્તિ મદરૂપ જ જાણવી. હું જ સર્વાત્મા છું, ક્રિયાશક્તિ પણ હું જ છું. પંચભૂતના દેહના ગોરાને ભ્રાંતિથી મારાથી જુદો કહે છે. હું સર્વવ્યાપક છું તેથી દેહથી જુદો છું એમ કહેવાય નહીં, એટલે દેહમાં વ્યાપી રહ્યો છું. જળને જળ તરંગ, ધ્રુત અને ધ્રુતની પુત્રી જેમ અભિન્ન છે તેમ સર્વ ચરાચર મારામાં છે. વસ્ત્ર અને તંતુની દ્રષ્ટિએ જોતા વસ્ત્ર દેખાતું નથી, એકલા તંતુ જ દેખાય છે. તેમ આત્મદ્રષ્ટિએ જોતા મારા સિવાય કાંઈ જણાતું નથી. જેને સર્વત્ર મારી પ્રતીતિ છે તેને બીજું સાધન આવશ્યક નથી, તેને તુરંત મુક્તિ મળે છે. હે ઉદ્ધવ, તેમની રહિત બુદ્ધિનું મેં ખંડન કર્યું છે. ચૈતન્ય ધન પરમાત્માનું સ્વરૂપ અતિ સુલભ છે તે તને હવે હું કહું છું. શંકાદિના જે પહેલા પ્રશ્નથી બ્રહ્મદેવની મતિ કુંઠિત થઈ હતી તે પ્રશ્નનો ઉત્તર જ્ઞાનનું વિવરણ કરી મેં તેમને આપ્યો. વિષયોનો ત્યાગ કર્યા વિના બ્રહ્મ જ્ઞાન કદી પણ પ્રાપ્ત થતું નથી, તેથી તને એ ત્યાગનું લક્ષણ કહું છું. ચિત્તને વિષય બંને જીવનું ખરું સ્વરૂપ નથી. ચિત્ત અને વિષય બંને જીવનું ખરું સ્વરૂપ નથી. માયાને લીધે બંને ઉપાધિ દેહને પ્રવાહ રૂપે વર્ગી છે. અંતઃકરણમાં કર્તૃત્વ ભોક્તૃત્વ ભાવ આવવાથી અહંકાર જે બંને દેહનું કારણ છે તેનો ઉદય થયો. તેથી વિષયે ચિત્તને ભૂલાવવામાં નાખ્યું છે. પોતાના સ્વરૂપના જ્ઞાનનું વિસ્મરણ થયું છે અને જીવ તથા મનનું તદાત્મય ડઢ થયું છે. સ્વપ્નમાં પોતાને ભૂલી જઈ સ્વપ્નના દેહમાં પ્રીતિ થાય છે તેવી દશા જીવની થઈ છે. પોતાનું નિત્ય મુક્ત શુદ્ધ ચૈતન્ય ધન સ્વરૂપ વિસરી જઈ દેહના અભિમાનથી જીવ મિથ્યા બંધનમાં પડ્યો છે. આ અભિમાન જાય તો સર્વ બંધન તૂટે. અભિમાન મારી ભક્તિથી જાય છે, પરંતુ વૈરાગ્ય સિવાય મારી ભક્તિ સિદ્ધ થતી નથી. હૃદયમાં વિષયનો અભાવ અને સર્વભૂતમાં ભગવદ્ ભાવ આવે કે મારી પ્રાપ્તિ થાય છે. જીવ ખરેખર મદરૂપ છે. દેહ અભિમાનથી તેને જીવપણું છે. સર્વ પ્રાણી માત્રને મદરૂપ જોવાથી પોતે મદરૂપ થાય છે. જીવ મદરૂપ થાય છે. વિષય અને ચિત્ત બંનેને મિથ્યા જાણે છે. વિષયનો ત્યાગ ન કરતા તેનો ત્યાગ સિદ્ધ થાય છે. બાળકો, આ જ્ઞાન માર્ગ અતિ શુદ્ધ છે. ઉભયનું ભાન જો મિથ્યા છે તો જીવને આટલા બંધન શા માટે? એવું કદાચ તમે પૂછશો. સત્યને મિથ્યા કદી બાંધી શકતું નથી એમ પણ તમને લાગતું હશે, તેથી તેનો ખુલાસો સાવધાન થઈ શ્રવણ કરો. જીવનું ખોટું બંધન ડર કેમ થયું તે તમને હું જણાવું છું. અનાદિ સંસારમાં વારંવાર દેહ ધરી વિષય ભોગવ્યા છે. તે ચિત્તમાં ઠસ્યા છે તેથી વિષય આસક્તિ રહે છે. મન બુદ્ધિ તથા ચિત્ત તેનું જ મનન અને ચિંતન કરે છે. વિષયનું અત્યંત ભાર વધે છે, તે બે દેહમાં અભિમાન દઢ કરે છે. દેહ અભિમાનના લીધે દેહના વિકાર પોતાનામાં મનાય છે. હું અંધ છું, પાંગરો છું, નર છું, દેખાવડો છું વગેરે દેહના વિકાર પોતાનું આત્મ સ્વરૂપ વિસરી જઈ પોતામાં આરોપી મિથ્યા બંધનમાં પડાય છે. બુદ્ધિ પરના ખેલમાં જીત અને હાર મિથ્યા છે, છતાં ખેલતી વખતે તેમાં અભિમાન આવે છે અને ખેલના હાથી ઘોડા જીવંત ન હોવા છતાં માયા કરી લડાય છે. એમ જીવનો જન્મ મરણ છે, દેહ અભિમાન જતાં જ મદરૂપ થવાય છે. બુદ્ધિ બળનો ખેલ પૂરો થતાં લાકડાના રાજા પ્રધાન વગેરે મિથ્યા જણાય છે. એમ દેહમાંથી અહમ ભાવ ગયો કે સંસાર મિથ્યા જણાય છે અને તદ્રુપ થતાં જ દેહ અહમભાવ વિષય ને ત્રણ ગુણનો ત્યાગ થાય છે. ત્રણેય ગુણની ત્રણ પ્રકારની વૃત્તિ છે, જાગ્રત સત્વગુણની, સ્વપ્ન રજોગુણની અને સુષુપ્તિ તમોગુણની વૃત્તિ છે. આ ત્રણ અવસ્થા બુદ્ધિમાં દઢ થઈ છે. જીવને તેનો સંબંધ નથી, જીવ જુદો છે તેનો સાક્ષી છે. તે અવસ્થા જીવની હોત તો ત્રણેય અવસ્થાનું સાક્ષીપણું ઘટત નહીં. સ્વપ્ન જાગ્રતને જણાતું નથી અને સુષુપ્તિમાં જાગ્રતને સ્વપ્નનું ભાન રહેતું નથી. જીવ તે અવસ્થાઓનો અભિમાની પણ નથી. સ્થૂળ દેહનો અભિમાની વિશ્વ છે, સૂક્ષ્મ દેહનો અભિમાની તેજસ છે અને કારણ દેહનો અભિમાની પ્રાજ્ઞ છે. વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ તેના અભિમાની છે. અવસ્થાનો જે અભિમાની છે તેનો અવસ્થા સાથે જ લય થાય છે. જીવ દેહાતીત, ગુણાતીત, ત્રણેય અવસ્થાતીત અને દ્રષ્ટા છે. સાક્ષીપણે ત્રણેય તે અનુભવે છે. હિંડોરામાં પોતે નિશ્ચલ બેઠો હોય છે, છતાં હિંડોરા સાથે પોતાને ઊંચા નીચા થતાં જોઈ પોતે હરખાય છે. હિંડોરો અતિ ચંચળ છે, પોતે નિશ્ચલ છે છતાં પોતાને હાલતો પોતે માને છે. તેમ ત્રણેય અવસ્થા અહમ મમતાને લીધે પોતાનામાં માની હું જાગું છું, મને સ્વપ્ન આવ્યું, હું ગાંઠ નિંદ્રામાં સૂતો હતો તેમ બોલે છે. લોખંડને ઘડતી વખતે લોખંડને અગ્નિ પદાર્થમય થવાથી હથોડાના ઘા અગ્નિ પર પડતા દેખાય છે અને અગ્નિને લીધે લોઢું વાંકું ચૂકું કરી શકાય છે, છતાં અગ્નિને ખરેખર કંઈ થતું નથી. તેમ અહીં જીવ છે, અગ્નિ સિવાય લોઢું ગળી શકાતું નથી. તેમ આત્મના સંયોગ સિવાય જળ બુદ્ધિ કંઈ પણ ક્રિયા કરી શકતી નથી. લોઢું ગળાય છે, અગ્નિ ગળાતો નથી. તેમ કર્મ કરવા છતાં જીવ અકર્તા છે, છતાં વૃત્તિના સંગને લીધે પોતાને પોતે કરતા માને છે. જીવ પોતાના પ્રકાશથી વૃત્તિને પ્રકાશે છે. વૃત્તિ જુદી જુદી અવસ્થા જીવને પમાડે છે. સૂર્ય જળને પ્રકાશે છે, જળમાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે એટલે જળના કંપવાથી પ્રતિબિંબ હાલતું દેખાય છે, પણ સૂર્ય નિશ્ચલ જ છે. સૂર્ય ગગનમાં છે છતાં જળ તેને નીચે આણે છે. તેમ વૃત્તિ મુક્ત આત્માને બંધનમાં નાખે છે અને જીવપણામાં લાવી દેહાશક્તિ કરાવી સુખદુઃખ ભોગવાવે છે. એ જ પ્રમાણે વૃત્તિના સંગથી વિષયની આશક્તિ અને સંસારનું બંધન જીવને વર્ગે છે. તેથી ગુરુકૃપા મેળવી વૃત્તિને વશ કરી નિરંતર તુર્ય અવસ્થાના અભ્યાસમાં મથવું. તુર્ય અવસ્થા ગુણાતીત અવસ્થા છે, તેના અભ્યાસથી મારી પ્રાપ્તિ થાય છે અને શિષ્યની વૃત્તિમાં મને અંદર બહાર ગુરુનો અનુભવ કરાવે છે. સૂતરથી લુગડાને જુદું કરવા જતાં ક્રિયા લજવાય છે અને સૂતર સિવાય કંઈ રહેતું નથી, તે મારી પ્રાપ્તિ થતાં નામ વર્ણ રૂપ વગેરે ભેદ જતા રહે છે, કરતાપણું પણ રહેતું નથી, કેવળ હું શુદ્ધ જ રહું છું. ભ્રાંતિ અને ભ્રમ પ્રવૃત્તિ ને ક્રિયા તેમજ નિવૃત્તિ વગેરે રહેતા નથી. સૂર્ય ઉદય થતાં જ અંધારાને નક્ષત્રને ગરી જાય છે, તેમ મારી પ્રાપ્તિ થતાં જ માયાની સ્ફૂર્તિ અસ્ત પામે છે. પ્રવૃત્તિ ને નિવૃત્તિ વિસરાય છે અને સ્વ આનંદને લીધે નિત્ય તૃપ્તિ રહે છે. મારી પ્રાપ્તિ થતાં ચિત્ત અને વિષય એકમેકને છોડે છે. છાશમાંથી માખણ કાઢ્યા પછી છાશમાં અલિપ્ત થઈ તે રહે છે, પાછું છાશમાં મૂકીએ તો પણ તેમાં ભરી જતું નથી, તે મારી પ્રાપ્તિ થતાં ચિત્ત વિષયથી સહજ અલિપ્ત રહે છે. ચિત્ત વિષય વિયોગનો આ સુલભ અને પૂર્ણ ઉપાય છે. આપણે મુહૂર્ત માત્ર એક સ્થાનમાં રહેવાથી તે સ્થાનનું અભિમાન આવે છે, તેમ બુદ્ધિમાં અલ્પ અહંકાર આવતા જ પોતાના આનંદ સ્વરૂપને આચ્છાદન કરી દેહપણું વધારે છે અને પોતાને દીન અને ચિંતાગ્રસ્ત કરે છે. તેથી સાધના કે વૈરાગ્ય દૃઢ કરી મારા ભજનમાં પ્રેમ વધારવો, સર્વભૂતમાં સમદ્રષ્ટિ સતત રાખવી એટલે સર્વવ્યાપક તુરીય અવસ્થામાં ચિત્ત સ્થિર થશે અને સંસારની ચિંતા દૂર થશે. ચિત્ત ચિંતા ચિંતન વિષય વાસના અને અભિમાનથી શૂન્ય થશે અને આનંદ ધન પોતે પ્રગટ થશે. દ્વૈતનું ભાન દૂર કર્યા વિના જે પોતાને જ્ઞાની સમજે છે અને વ્યર્થ અભિમાન ધરાવે છે તે વાસ્તવિક રીતે તો અજ્ઞાની જ વ્યર્થ અભિમાન ધરાવે છે તે વાસ્તવિક રીતે તો અજ્ઞાની જ છે. જે શાસ્ત્રજ્ઞ થઈ વર્ણ ગોત્ર કારો ગોરો પવિત્ર અપવિત્ર વગેરે ભેદને ન ટાળી શકે તેનું જ્ઞાન અને કર્મ આચરણ વ્યર્થ છે. તે જાગતો સુતેલો છે. દઢ દેહ અભિમાન ધંતુરાના સેવન બરોબર છે. બ્રહ્મ ને વિદ્યાનું દીર્ઘ સ્વપ્ન દેખાડે છે, તે સ્વપ્નમાં વેદ શીખ્યા બરાબર છે. દેહ અભિમાન સહ ભેદભાવ નિશેષ જાય નહીં ત્યાં સુધી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. ગુરુકૃપાથી જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે તેને દેહનું ભાન બાધક નિવડતું નથી. તે સંસારને મિથ્યા માને છે તેથી તેને કરતા પણ નથી. આંબાના ફળ એકઠા કર્યા પછી રખેવાની જરૂરિયાત રહેતી નથી, તેમ અવિદ્યાનું બંધન છૂટ્યા પછી વેદ વિદ્યા આવશ્યક નથી. અવિદ્યારૂપ સ્વપ્નમાં સંસાર સત્ય જણાય છે. સ્વપ્નમાં રાજ્યપદ પ્રાપ્ત થાય કિંવા વાઘના મુખમાં સપડાય અથવા દ્રવ્ય પ્રાપ્તિ થાય તેનું જાગૃતને જેમ સુખ દુઃખ હોતું નથી, તેમ જ્ઞાનરૂપ જાગૃતિ આવતા તે મિથ્યા પ્રતીત થાય છે. આ રીતે આત્મજ્ઞાન થયા પછી જ્ઞાની મનુષ્યને અજ્ઞાનનું કાર્ય બાધક થતું નથી. દ્વૈતના ઉદ્ભવનો નાશ કરવા માટે દેહાંત હોય વિદેહ સ્થિતિ થવા માટે જ્ઞાનદાયક ઉપાય હું તને કહું છું, એમ શ્રીપતિએ કહ્યું. ત્રણેય અવસ્થાનો સાક્ષી એક જ આત્મા દેહમાં વિદેહી છે અને સર્વનો સાક્ષી છે. હું બાળક હતો, તરુણ થયો અને હવે વૃદ્ધ થયો છું, એમ વયનું સાક્ષીપણું આપણને પ્રત્યક્ષ દેખાય છે. જાગ્રતના જ જુદા જુદા ભોગ સ્વપ્નમાં મન વિસ્તાર કરી ભોગવે છે. હાથી ઘોડા પર્વત કિલ્લા મોટી નદીઓ સમુદ્ર વગેરે જુએ છે. તે જ જીવ સુષુપ્તિમાં અંતઃકરણને અહંકારમાં લીન થવાથી પોતે જ માત્ર બાકી રહે છે. ઇન્દ્રિયને આધીન વિશ્વાભિમાની વૃત્તિ જાગ્રત સ્થિતિ અનુભવે છે, તેજસ અભિમાની અવિદ્યા વૃત્તિ સ્વપ્ન અનુભવે છે, અને પ્રાજ્ઞ અભિમાની મૂળ વૃત્તિ સુષુપ્તિ અનુભવે છે. જાગતો હતો ત્યારે મેં જ સ્વપ્ન જોયું અને સુષુપ્તિમાં હું જ સુખે સૂતો હતો. આ ત્રણેય અવસ્થાનું ભાન મને છે, તેથી મેં એક જ એ ત્રણેય અવસ્થા અનુભવી. જેણે જે જોયું નથી તે તેનો અનુભવ કહેશે નહીં. તેથી ત્રણેય અવસ્થા એક અંશુત આત્મ અનુભવે છે. જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયો જુએ છે, સ્વપ્નમાં મન જુએ છે, અને સુષુપ્તિમાં મૂઢતા હોય છે. તે સર્વ અનુભવ આત્માના પ્રકાશના લીધે જ છે. જડ ઇન્દ્રિય અને મન આત્માના પ્રકાશ સિવાય કોઈ પણ ક્રિયા કરી શકે નહીં. સુષુપ્તિમાંથી જાગ્યા પછી હું સુખે સૂતો હતો એમ કહેવાય છે. તેથી તે અવસ્થા પણ આત્માએ અનુભવી છે. પ્રકૃતિના કાર્યથી પર દેહ આદિ અવસ્થાને પ્રકાશ આપનાર અને ગુણ તથા ઇન્દ્રિયોના નિયંતા તે જ ખરેખર આત્મા છે. ઇન્દ્રિયો આત્મા નથી એ સ્પષ્ટ છે, કારણ તેમનું કર્મ એકદેશી છે. આત્મા કર્તા છે છતાં સદા નિષ્કર્મ છે. મન સંકલ્પ વિકલ્પ કરે છે, તેથી તે નિર્વિકલ્પ આત્મા નથી. જે સુષુપ્તિના સુખનો સાક્ષી અને ત્રણેય લોકને જાણનાર તે જ્ઞાન સ્વરૂપ આત્મા છે. એમ યુક્તિથી આત્માનું સાક્ષીપણું અને એકપણું સાધકે સિદ્ધ કરવું. શ્રુતિ સ્મૃતિને સમંત એવી જે યુક્તિઓ મેં તને કહી તેનો પરમાર્થ દ્રષ્ટિએ વિચાર કરી આ સંસારનો કોયડો ઉકેલવો રહ્યો. આ સંસાર બંધનનું મૂળ કારણ માયા છે. તે મન પર આવરણ કરી તેને ગુણથી વ્યાપ્ત કરે છે. જેવી રીતે આંખમાંના અશ્રુ આંખમાં જ ગંઠાઈ જઈ તેનો જ મોતિયો થઈ ચક્ષુની શક્તિ હરી લે છે, તે મારી જ માયા મારું આવરણ બને છે. તે આવરણનો ભંગ કરવા સંત પાસે શ્રુતિની યુક્તિ શીખી વૈરાગ્યરૂપી પથરી પર જ્ઞાનરૂપ શસ્ત્ર તીક્ષ્ણ કરી બુદ્ધિરૂપી હાથમાં તે ધૃતિથી દઢ કરી એકત્વ ભાવ લાવી દેહ અભિમાન છેદવું. દેહ અભિમાન સર્વસંશયનો મૂળ છે. તે બંને દેહમાં જીવને બાંધે છે. વિષય છંદ લગાડનાર, કામ ક્રોધ વધારનાર, ત્રણેય ગુણને ક્ષોભ પમાડનાર અને શુદ્ધ આત્માને જીવપણું પ્રાપ્ત કરાવનાર તે જ છે. અનર્થ માત્રનો ઉત્પાદક તે જ છે. મમતા તેની લાડકી કન્યા છે. માયા માતાને તે વિસ્તારે છે અને માયાની સત્તાથી તે તોફાની બને છે. તેથી સુરવીરે ધૈર્યથી જ્ઞાનરૂપી ખડકથી એક ઘાએ માયા મમતા અને દેહ અભિમાનને છેદી નાખવા. ભોગ્ય ભોગ અને ભોગતા, કર્મ કાર્ય અને કર્તા વગેરે ત્રિપુટીનો તેમ જ હું બ્રહ્મરૂપ છું એ ભાવનાનો પણ લય કરવો. શબ્દથી અભિમાન જવાનું નથી. આત્માનો સાક્ષાત્કાર કરવો એ સહેલી વાત નથી. સાક્ષાત્કાર કેવળ શબ્દ જ્ઞાનથી થતો નથી. છતાં જે સર્વદા અનન્ય ભાવે ગુરુનું કે મારું શરણ લઈ મારા ભજનમાં નિરંતર નિમગ્ન રહે છે તેને જ્ઞાનરૂપ તલવાર પ્રાપ્ત થાય છે. મારું સ્વરૂપ અત્કર્ય અત્યંત સૂક્ષ્મ અને નિર્ગુણ છે, તેથી મારું ભજન કર્યા કરવું એમાં શંકા થાય. પરંતુ સર્વ સુખનું વિશ્રાંતિ સ્થાન સર્વના હૃદયમાં રહેનાર આત્મારામ છે, એ ઠેકાણે જ તેને ભજવા. બ્રહ્મદેવથી ક્ષુદ્ર કીટક પર્યંત સર્વના હૃદયમાં હું જ એક છું એવું જે જાણે છે તે જ ખરો ભાગ્યશાળી છે. મારી પ્રાપ્તિનો એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. મને ભજવા માટે પર્વતની ગુફામાં કે દૂર અન્ય સ્થળે જવાની આવશ્યકતા નથી. હૃદય સ્થાને જે ભજે છે તેને હું ઉત્તમ જ્ઞાન આપું છું. કોઈ એકાદ ભાગ્યશાળી જ હૃદયસ્થ મને ભજે છે, બાકી સર્વ મને બહાર શોધી સંકટ વેઠે છે. દેહ આદિ અહંકાર પિંડ તથા બ્રહ્માંડ સુધી વ્યાપે છે તે મનનો માત્ર વિલાસ છે, તેથી સંસાર મિથ્યાભૂત છે. સ્વપ્નમાં મન ત્રિભુવન જુએ છે તેમ અવિદ્યા આ દીર્ઘ સ્વપ્નનો વિસ્તાર કરે છે. એક વસ્તુને બીજા રૂપે જોવી તે આભાસ છે. છીપને ચાંદી માનવી અને દોરડીને સર્પ માનવો અથવા સૂર્યકિરણોના પ્રકાશને રૂગજર માનવું તે જેમ આભાસ છે તેમ કેવળ શુદ્ધ વસ્તુને લોકો સંસાર કહે છે. સળગાવેલા ઉંબળિયાને ગોર ગોર ફેરવવાથી અગ્નિ કઠણ જેવો દેખાય છે, ફેરવવાથી અગ્નિ કંકણ જેવો દેખાય છે. ઉંબળિયાને ગોર ગોર ફેરવવાથી અગ્નિ કણકણ જેવો દેખાય છે તેમ ત્રિગુણાત્મક માયાને લીધે મિથ્યા સંસારની પ્રતીતિ છે, ભ્રમ છે. ત્યાં સુધી સંસાર છે, દેહ હું છું, પુત્ર કલત્ર મારા છે તે ભ્રમનું મુખ્ય સૂત્ર છે. આમ સંસાર માયાવી છે એવો નિશ્ચય કરી તે વિશેની આશક્તિ છોડી માયાથી છૂટવાનો પ્રકાર હવે કહેવામાં આવે છે. સંસારને માયામય જાણી તેમાંથી તૃષ્ણાને તોડી કાયા વાચા અને મનને વશ રાખવા તથા ભગવદ્ ભાવ દઢ કરી સ્વરૂપમાં સ્થિત થવું એટલે દેહનું દેહપણું સ્ફુરશે નહીં, અહંકાર સહ મન લય પામશે અને સ્વ આનંદની પ્રાપ્તિ થશે. મોતીની મારા ભ્રમથી સર્પરૂપ દેખાય છે તે ભ્રમ જતા મારા ગરામાં નખાય છે એમ દેહનું ભાન મિથ્યા છે એમ અનુભવમાં આવતા દેહ કર્મમાં વર્તવા છતાં દેહપણું સ્ફુરતું નથી. ચિત્રમાના ભાગમાં જેમ પૂર્ણપણે વ્યાધ્રત્વ હોતું નથી તેમ મુખને દેહપણું હોતું નથી. આભાસમાં પ્રતીત થનારું ભાન અવશેષ રહેતું નથી. સમાધિનું આ જ મુખ્ય લક્ષણ છે એવું શ્રીકૃષ્ણ કહે છે. જે દેહથી મારું ભજન કરી મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે તે દેહને વિસરી જાય છે અને હું તથા મારું તેને રહેતું નથી. ભાડાના ઘોડા પર બેસી સ્વસ્થાને પહોંચ્યા બાદ ઘોડો છે કે ગયો તેની કાળજી કોઈ રાખતું નથી. જે દેહથી મારું ભજન કરી મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે તે દેહને વિસરી જાય છે અને હું તથા મારું તેને રહેતું નથી. ભાડાના ઘોડા પર બેસી સ્વસ્થાને પહોંચ્યા બાદ ઘોડો છે કે ગયો તેની કાળજી કોઈ કરતું નથી તેમ મારા સ્વરૂપની પ્રાપ્તિ થયા બાદ પોતાના દેહને પોતે વિસરી જાય છે. મદિરાના મદથી મસ્ત થઈ પોતાને ભૂલી જઈ પોતે નાચે છે અને વસ્ત્ર વગેરેનું ભાન ભૂલી જાય છે તેમ બ્રહ્મરસથી અને પરમ આનંદથી તૃપ્ત થઈ રહે છે તેને દેહની ક્રિયાનું ભાન રહેતું નથી. તેના દેહની ક્રિયા પ્રારબ્ધવશ બની રહે છે. હંસ આ સ્થિતિનું જ અહીં વર્ણન કરે છે. દેહનું જેટલું વર્તન છે તે દેવયોગ પ્રમાણે છે. પૂર્વના સંચિત પ્રમાણે દેહ પ્રાપ્ત થાય છે. પ્રવાસીઓ એકત્ર થઈ પરદેશ જતા એકમેકના સુખ દુઃખના ભાગી થાય છે તેમ પ્રારબ્ધવશ દેહમાં રહેવાથી દેહમાં અહમભાવ રહેશે એમાં શંકા લાવવાનું કારણ નથી. વૃત્તિનું સર્વ સંકલ્પ રહિતપણું, નિર્વધિ નિરઅભિમાનપણું અને બ્રહ્માકારપણું અખંડ સમાધિ છે તે સિદ્ધ થવાથી દેહમાં અહમભાવ રહેતો નથી. કાષ્ઠના જેવી મૂર્છિત સ્થિતિ સમાધિ નથી, તે પ્રચંડ આઘાત થવાથી પણ થાય છે. કાષ્ટના જેવી મૂર્છિત સ્થિતિ સમાધિ નથી, તે પ્રચંડ આઘાત થવાથી પણ થાય છે. નિર્વિકલ્પ સ્થિતિ તે સમાધિ છે. ખરેખર જેને બ્રહ્મ પ્રાપ્તિ થઈ છે એને દેહમાં અહંભાવ રહેતો નથી. તે જુદા જુદા કર્મ કરે છે છતાં તેની નિજ આત્મસ્થિતિનો ભંગ થતો નથી. પારણું હલાવવાનું બંધ કર્યા છતાં પૂર્વના વેગના બળને લીધે તે થોડી વાર હાલે છે, તેમ મુક્તનો દેહ પ્રારબ્ધવશ રહે છે. હે ઉદ્ધવ, આ શ્રેષ્ઠ બ્રહ્મ સ્વરૂપ સ્થિતિ મેં તને જુદી જુદી રીતે કહી, એ જ મારી ગુણ જ્ઞાન સંપત્તિ છે. સંકાદિકોએ તું કોણ એવો પ્રશ્ન પૂછ્યો હતો, એનો જવાબ આપવા માટે અને તેમનો વિશ્વાસ દૃઢ થવા માટે ભગવાન હવે આત્મસ્વરૂપ વર્ણવે છે. બ્રહ્માને કરેલા પ્રશ્ન વિશે ઉપદેશ કરવા માટે યજ્ઞનો યજ્ઞ ભોગતા હું પોતે અહીં આવ્યો અને ઉપનિષદ, સાંખ્ય અને યોગ માર્ગનું ગુપ્ત રહસ્ય તેમજ જે જ્ઞાન પ્રાપ્ત કરવા મુક્ષુ કષ્ટ વેઠી અનેક પ્રકારની સાધના કરે છે તે મેં તને કહ્યું. વર્ણ આશ્રમ ધર્મનો ત્યાગ ન કરતા મારી પ્રાપ્તિ કેવી રીતે થાય તે પણ તને સમજાવ્યું. બ્રાહ્મણપણો છોડવું, સંન્યાસ ગ્રહણ કરવો વગેરે દેહના ધર્મ છે, પણ મારા ઉપદેશમાં તો દેહનું જ મિથ્યાપણો સિદ્ધ કર્યું. તેથી સંકાદિકોએ મારો ઉપદેશ માનીને હજી પણ પોતાના બ્રાહ્મણ તત્વનો ત્યાગ કર્યો નથી, તેથી મારું ગૃહ્ય જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા. અને તે જ ઉપદેશ પ્રમાણે નારદ પણ બ્રહ્માપણે રહી બ્રહ્મ આનંદમાં ડોલે છે. આવું જે ચૈતન્ય ધન પોતાનું સ્વરૂપ, તેનો મહિમા પ્રકાશિત કરવા ભગવાન પોતે તેનું સ્તવન કરે છે. સાંખ્ય યોગ તથા સત્યનું સત્ય સ્વરૂપ હું જ છું. જે સત્યમાં સંત સદ્ધર્મમાં રહી વિચરે છે, સદ્ધર્મમાં રહીને વિચરે છે અને તેમની નિરીચ્છ વાણી મારાથી ભિન્ન હોતી નથી, તેજનું તેજ, શ્રીનું ઐશ્વર્ય, સાધુની કીર્તિ, દમ, સાધ્ય અને સાધન વગેરે હું જ છું. તમે શ્રેષ્ઠ અને પૂજ્ય બ્રાહ્મણ છો, તેથી મારું આ સોજ્વલ આત્મજ્ઞાન તમને સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. હું વસ્તુતઃ નિર્ગુણ અને નિરક્ષેપ છું. હું વસ્તુતઃ નિર્ગુણ અને નિરક્ષેપ છું, છતાં સહદ આત્મપ્રિય એવા ગુણ મારામાં લક્ષી ભક્ત મને ભજે છે. સમતા અને અસંગતા ગુણ જ છે. ક્ષમતા અને અસંગતા ગુણ જ છે તે મને વરગાડવામાં આવે છે. અંધારું સૂર્ય સાથે યુદ્ધ કરવા ગયું નથી, છતાં સૂર્ય અંધારાનો નાશ કરનાર કહેવાય છે. ઘડામાં આકાશ કોઈ ઘાલતું નથી, છતાં તે ઘટાકાશ કહેવાય છે. તેમ હું નિર્ગુણને ગુણ લગાડવામાં આવે છે. હું ગુણોનો સ્પર્શ પણ કરતો નથી, તો પણ મને લોલાધારી કહેવામાં આવે છે. આ રીતે ગુણો જ ગુણમાં રહે છે અને મારા પર મિથ્યા આરોપ કરવામાં આવે છે. હું આપનાર તેમજ લેનાર નથી, કરતા તારવતા નથી એવો મારો સ્વભાવ છે. બીજી બધી તો ગુણોની અવસ્થા છે. આ રીતે જ્ઞાન વિજ્ઞાનનું પૂર્વાપર અતિશય વિલક્ષણ સ્વરૂપ કહીને હવે શ્રીકૃષ્ણ પોતે ઇતિહાસનો ઉપસંહાર કરે છે. હે ઉદ્ધવ, નિર્મળ સદા સાવધાન મારા ભજનમાં અતિ પ્રેમાર અને સદા મદરૂપ થઈ મનન કરનાર સંકાદિને આમ મેં નિસંદેહ કર્યા. મારા ઉપદેશથી તેઓ મદરૂપ અને પૂર્ણ બ્રહ્મરૂપ થઈ પરમ સમાધાન પરમ સમાધાન પામ્યા, પછી તેમણે ઉત્તમ ગદ્ય પદ્ય યુક્ત એવું મારું સ્થવન અને પૂજન શરૂ કર્યું. તેમનામાં પૂજ્ય પૂજકતા રહીને છતાં સંતાધિક મારી પૂજા કરી, વારંવાર મારું સ્તવન કરી મારા ચરણમાં પડ્યા અને પરમ સુખ પામ્યા. બાહ્ય બ્રહ્મા અને સંકાદિક બ્રહ્મા અને સંકાદિ મારા દર્શન કરતા હતા તેટલામાં મારા ધામમાં હું પાછો આવ્યો. હે ઉદ્ધવ, સંકાદિ મારા શિષ્ય થયા તે પુરાતન ઇતિહાસ મેં તને કહ્યો. સંકાદિ યોગીઓના શિરોમણી અતિ શ્રેષ્ઠ ભક્ત અને અતિ વરિષ્ઠ જ્ઞાની હતા. શ્રીકૃષ્ણએ ઉદ્ધવ પર પ્રસન્ન થઈ પુરાતન હંસ ગીતનું નિરૂપણ કરી તેને બ્રહ્મ જ્ઞાન આપ્યું. હંસમુખના જ્ઞાનરત્ન સંકાદિના ભૂષણ થયા. તેનાથી શ્રીકૃષ્ણે ઉદ્ધવને શણગાર્યો અને તેની શેષ જનાર્દને મને આપી. સંકાદિને ઘણો કાળ વીતી ગયો તેથી ઉદ્ધવની શેષ આજ હાથમાં આવવી અશક્ય જણાશે, પણ કૃતયુગમાં જે ઠેકાણે દેવે શંખાસુરનું મર્દન કર્યું હતું ત્યાં ભાગ્યશારીને જ આજ દક્ષિણ તરફ વરેલા શંખ મળે છે. પૂર્વ ત્રેતાયુગમાં રામે અયોધ્યામાં અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો ત્યાં અધાપી લોકોને યજ્ઞની શેષ મળે છે. તેવી રીતે જનાર્દનની કૃપાથી 11મા અધ્યાયમાં સંકાદિકની શેષ મને પ્રાપ્ત થઈ. સમર્થ સાધક અનેક શાસ્ત્રાર્થ અને યુક્તિથી જ્ઞાન શેષ પ્રાપ્ત કરી શકતા નથી તેની પ્રાપ્તિ 11મા અધ્યાયમાં મને થઈ. હંસ, કૃષ્ણ અને જનાર્દનના નામ જુદા છે પણ તેમનું સ્વરૂપ અંજન મારા નેત્રમાં આંજી મને જૂનું ગુપ્ત ધન દેખાડ્યું. બોધ્ય અને બોધકનું તેમજ દ્રષ્ટા અને દ્રશ્યનું અભિન્નપણું દેખાડ્યું. અરીસો લાવવાથી મુખ દેખાય છે અને લઈ લેવાથી મુખ દેખાતું નથી. તેમાં જેમ મુખને આવવાનું કે જવાનું નથી તેમ અજ્ઞાનને જ્ઞાનથી કાંઈ જતું કે આવતું નથી. વસ્તુ બ્રહ્મા સ્વાભાવિકપણે પૂર્ણ છે જ. દેખાડનારને જોનાર બંને ગયા અને મારું મારાપણું જે જૂનું હતું તે મને દેખાડ્યું. સૂર્યના પ્રકાશથી જ સૂર્ય દેખાય છે તે મારા આત્મપ્રકાશથી હું મને દેખાયો. એવું જ્ઞાન નવું જૂનું થતું નથી. ઘણા કાળના સુવર્ણને કોહી ગયેલું કોઈ કહેશે નહીં. કાલનો અગ્નિ આજે અસ્પૃશ્યતા પ્રાપ્ત નહીં કરે તેમ સંકાદિકનું જ્ઞાન ભાષાના યોગે દૂષિત થતું નથી. સુવર્ણનો શ્વાન ગળવાથી સુવર્ણની કિંમત ઓછી થતી નથી. આત્મા અનુભવી આ ગ્રંથને માનશે જ. આ ગ્રંથને પૂજ્યપણે માનનાર અને તેની નિંદા કરનાર બંને મને બ્રહ્મ સ્વરૂપ જ છે. આ આત્મ પ્રતીતિ જનાર્દને મને કરાવી સમુદ્રમાં મીઠું એકરસ થાય છે તેમ જનાર્દનને શરણે જવાથી મને અભિન્નપણું પ્રાપ્ત થયું એટલે જ આ હંસગીત પૂર્ણપણે પૂર્ણ થયું.